પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, આ સમયે અમે તમારા ચરણોમાં આવ્યા છે પ્રભુ બાપ, તમારા તમારી પાસે આવ્યા છે પ્રભુ બાપ. આ સમયને તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ બાપ. તમે મારા શબ્દોને પ્રભુ બાપ, મારા વિચારોને દોરો પ્રભુ બાપ. પ્રભુ બાપ, આ મારા શબ્દો ના હોય, મારા વિચારો ના હોય પ્રભુ બાપ, પણ પ્રભુ બાપ તમારા તમારા શબ્દો તમે મારા મુખમાં મૂકો પ્રભુ બાપ, અને મારા દ્વારા પ્રભુ બાપ તમારા સેવક સેવિકાઓને જે સાંભળવાની જરૂર છે પ્રભુ બાપ, તે તમને પૂરું પાડો પ્રભુ બાપ. જો કોઈ જવાબ શોધી રહ્યું છે તો એ પ્રશ્નનો જવાબ તમે આપો પ્રભુ બાપ. અને આ વચનો દ્વારા પ્રભુ બાપ અમે તમને વધારે ઓળખીએ, વધારે તમારી નજીક આવીએ, તમારા તમારા સાચી રીતે પ્રભુ બાપ, આજ્ઞાંકિત રીતે વિશ્વાસમાં ચાલનારા ખ્રિસ્તી બનીએ પ્રભુ બાપ, તેવું અમે ખાસ કરીને તમારી પાસે માંગીએ છીએ પ્રભુ બાપ. ફરીથી ને પ્રભુ બાપ, દરેક વ્યક્તિ જે ફોન લાઈન પર છે તેને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ, મારી જાતને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. તમે જાણો છો મારી કોઈ લાયકાત નથી પ્રભુ બાપ, મારામાં એવું કશું જ નથી કે હું આ કાર્યમાં પોતાની આ શક્તિ બળ બુદ્ધિથી કરી શકું પ્રભુ બાપ, પણ પ્રભુ બાપ તમારો પવિત્ર આત્મા પ્રભુ બાપ અમારા સર્વ પર તમે રેડી દો, અને તેને દ્વારા પ્રભુ બાપ તમે અમને શીખાડો, તેવું અમે ખાસ કરીને તમારી પાસે માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ, આમેન. તો આજે જ્યારે મને આ આમંત્રણ આપવામાં આવ્યું અને મને આ ભાઈ આશીષે ફોન કર્યો અને કીધું, ત્યારે મેં હાથો પાડી દીધી, પણ પછી 2-3 કલાક સુધી, ભલકે લગભગ અત્યારે હમણાં 5 મિનિટ પહેલાં, કદાચ 5 મિનિટ પહેલાં પણ નહીં, મેં મારા જે મિત્રો છે એ લોકોને પૂછ્યું કે ભાઈ પ્રાર્થના કરો, કારણ કે હજુ બી મને ખબર નથી કે મારે કયા વિષય વિશે બોલવાનું. અમુક વખત જ્યારે આપણને આવી તક મળે છે તો પ્રભુ સંદેશો આપે છે. પ્રાર્થનામાં તમને સમય ગાળવાનો સમય હોય છે, અને પ્રાર્થના બાદ પ્રભુ તમને બતાવે છે કે કયા વચનો તમારે શેર કરવા. અને જ્યારે મને કહેવામાં આવ્યું, ત્યારે મારી પોતાની બુદ્ધિથી, મારી પોતાના જે વિચારો છે એની પરથી મને થયું કે આ વિષય પર બોલવું જોઈએ. અને તો મેં સ્ટીવન અંકલને ફોન કર્યો અને પૂછ્યું કે આ વિષય કેવો રહેશે, અને પછી એમની સાથે જે થયું એની પરથી મને લાગ્યું કે ના, એ પુસ્તક પર બોલવાની જરૂર નથી. એટલે ફરી પાછો હું જ્યાં હતો ત્યાં જ પાછું, શરૂઆત હતી ત્યાં જ પાછો આવી ગયો. અને શું કરવું, કયા વિષય પર બોલવું, આમ જ્યારે તક ના હોય ત્યારે તો 15-20 સંદેશા મગજમાં હોય કે આ બોલીએ કે ફલાણું બોલીએ, પણ આજે જ્યારે ખરેખર બોલવાનું હતું ત્યારે મારી પાસે કશું હતું નહીં. અને મારી પાસે લગભગ 2 જ કલાકનો સમય હતો જેમાં મારે નિર્ણય લેવાનો હતો. અને એટલે હું વિચારતો હતો, મારી પાસે ઘણા, કદાચ તમારામાંથી ઘણા જાણતા હશે કે હું સંદેશા લખું છું, ઘણા લખેલા સંદેશા છે મારી પાસે જેમાં મેં બાઇબલના અમુક અધ્યાયનું અને અમુક કલમો પર મેં લખ્યું છે. તો છેલ્લે એવું હતું કે ચાલો એમાંથી એમાંથી શું ફરી શેર કરીએ, પણ મારું મન માનતું નહોતું. અને હું પ્રાર્થનામાં ગયો, મેં પ્રાર્થના કરી અને મેં કીધું પ્રભુ મને દોરવણી આપો, અને છતાં પણ મને કોઈ પણ ક્લિયર આન્સર મળ્યો નહીં. એમણે કીધું એમ, બે જુદા જુદા વચનો તરફ મારી નજર હતી. એક વચન ઉપર પહેલાં મેં અભ્યાસ કરેલો છે, મનન કરેલું છે, મેં શેર કરેલું છે, અને આજે હું તમારી સાથે જે શેર કરવાનો છું એ મેં કદી શેર કર્યું નથી. અને મને લાગે છે કે એ જ વસ્તુ તરફ પ્રભુ મને દોરી રહ્યો છે. અને એક કારણ પ્રભુ મને એ તરફ દોરી રહ્યો છે, કારણ કે મને ખબર છે કે હું આ વચનો સારી રીતે તમને સમજાવી નથી શકવાનો. અને આજે મારો સંપૂર્ણ આધાર પ્રભુ અને પવિત્ર આત્મા પર છે. તો માનું છું કે મારી જે કમજોરી છે એને બાજુમાં મૂકી દઈને પણ પ્રભુનું વચન જે કોઈ સાંભળશે એમના જીવનમાં કામ કરશે. ડિસ્પાઇટ માય શોર્ટકમિંગ, ગોડ વિલ ડૂ વોટ હી નીડ્સ ટુ ડૂ વિથ હિઝ વર્ડ. તો એની સાથે મારી સાથે આપણે બે જ કલમ ઉપર અભ્યાસ કરવાના છે. મારી સાથે યશાયાનું પુસ્તક તેનો 63મો અધ્યાય અને આપણે 15 અને 16 કલમ ઉપર અભ્યાસ કરીશું. તો આપણે એ બે કલમ જો વાંચીએ, તમારી પાસે બાઇબલ હોય તો તમે ખોલો અને આપણે સાથે વાંચીશું. યશાયાનું પુસ્તક તેનો 63મો અધ્યાય અને 15મી કલમ. આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. તમારી આતુરતા તથા તમારા મહાન કાર્યો કયા છે? તમારા હૃદયની લાગણી તથા મારા પરની દયા સંકુચિત થઈ છે શું? જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી ને ઇસરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો. હે યહોવા, તમે અમારા પિતા છો, પ્રાચીન કાળથી અમારું ઉદ્ધાર કરનાર એ જ તમારું નામ છે. અને આ બે તો બહુ અજાયબ જેવી કલમ છે. અને આ કલમ મારા મગજમાં આવી, આ જે યશાયાનું પુસ્તક છે, જે 63મો પુસ્તક અને પછી 64મું પુસ્તક, એ એક જાતની બેથી દરેક કલમમાં એક પ્રાર્થના છે. અને એ પ્રાર્થનાઓ વિશે જે શીખવાનું છે એ બહુ અગત્યનું છે. અને આ આખી જે પ્રાર્થના અત્યારે આપણે જે વાંચ્યું અને પછી તમે 64મા અધ્યાયમાં જાઓ તો ત્યાંની પ્રાર્થના છે, તો એ બધાને એક જ એમાં તમે સંકલ્પ કરી લઈ શકો છો. અને એ તો છે ને 64મો અધ્યાય અને તેની પહેલી કલમ છે. એક જ ખાલી એક જ શબ્દ આપણે આમાં વાંચીશું, બરાબર. અને એ જો તમે વાંચો તો એમાં એવું લખ્યું છે, જો તમે આકાશોને ફાડીને નીચે ઉતરો. અને એ તો પ્રભુ યહોવા માટે કહેવામાં આવે છે કે પ્રભુ તમે નીચે ઉતરો અને અમને સહાય કરો. એને આધારિત આપણે જે વાંચ્યું 15 અને 16 કલમ, એની પર આધારિત છે કે પ્રભુ તમે આવો અને અમને મદદ કરો. પ્રભુ તમે આવો અમને મદદ કરો. અને જ્યારે આપણે આ 15 અને 16 કલમ જોઈએ છે તો આ યશાયા પ્રબોધક કયા સમયે આ લખી રહ્યો છે, કયા સમયે પ્રભુને વિનંતી કરી રહ્યો છે? તો યશાયા પુસ્તક આપણે જાણીએ છીએ કે જે બંદીવાસમાં ગયા એ પહેલાનો એ પ્રબોધક છે. અને યશાયા પ્રબોધક જોઈ રહ્યો છે કે જે ઇસરાયલ પ્રજા જે પાપમાં જીવી રહી છે, ઇસરાયલ પ્રજા જે પ્રભુથી દૂર છે, એમની હાલત શું થવાની છે. અને તેઓ જાણે છે કે તેઓ 70 વર્ષના બંદીવાસમાં જશે. ઇસરાયલ જે દેશ, જે પ્રભુનો દેશ છે, યરુસલેમ જ્યાં પ્રભુનું મંદિર છે, એ આખું નાશ કરવામાં આવશે, એકદમ ખંડેર જેવું થઈ જશે. આ લોકો એકદમ ખરાબ પરિસ્થિતિમાં હશે જ્યારે બંદીવાસમાં હશે ત્યારે. એ એક જાતનું સ્વપ્ન તો ના કહેવાય, વિઝન મને એ જોઈ રહ્યો છે પ્રભુ દ્વારા. અને જ્યારે એ જોવે છે અને એને ખ્યાલ આવે છે કે પ્રભુના આ લોકોની હાલત કેવી હશે, એ સંજોગોમાં એ આ પ્રાર્થના ઉચ્ચારે છે. અને જુઓ શું કહે છે કે આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ, બરાબર છે. એટલે યશાયા પ્રબોધક જ્યારે સૌથી ઇસરાયલ પ્રજા જે જ્યારે બંદીવાસમાં હશે જશે, સૌથી હતાશ હશે, એકદમ નિરાશ થઈ ગયા હશે. અને એ જ્યારે એ જોવે છે ત્યારે એના હૃદયમાંથી એક જાતની આ પ્રાર્થના આવે છે કે પ્રભુ બાપ, તમે કંઈક કરો, કેમ તમે અમને તરછોડી દીધા છે. ઓકે. અને કદાચ આપણામાંથી પણ ઘણા એવા હોય કે આ સમયે આવું એમને લાગતું હોય, એમના દિલ પણ વ્યાકુળ હોય કે ભાઈ પ્રભુએ કેમ મને તરછોડી દીધો છે, કેમ મને છોડી દીધો છે, રાઈટ. અને આપણા બધાને પ્રભુની એક જાતની તાજગી, પ્રભુમાં એક જાતનું નવું પૂર્ણ જીવન આપણે શોધતા હોય છે કે પ્રભુ આવે અને આપણને એક એમના હાથમાંથી આપણને ભરી દે, તાજગી આપે અને ફરીથી આપણે પ્રભુની સાથે હિંમતથી ચાલી શકીએ, બરાબર છે. કારણ કે આ વસ્તુ તો બાઇબલમાં લખવામાં આવી છે, બરાબર. અને એ જ વસ્તુ ધ્યાનમાં રાખીને યશાયા પ્રબોધક 64મો અધ્યાય અને પહેલી કલમમાં કહે છે કે પ્રભુ તમે નીચે ઉતરી આવો. પણ એ પ્રભુ નીચે ઉતરી આવે, બરાબર. આપણે એક જાતની જ્યારે બંદીવાસમાં ઇસરાયેલી લોકો હશે, યહૂદી લોકો હશે, આપણે અમુક વખત અમુક સંજોગોમાં હઈએ ત્યારે એમ લાગે છે કે પ્રભુ કોઈ જગ્યાએ છે નહીં, આપણી આજુબાજુ આપણને મૂકીને જતા રહ્યા છે, આપણે એમનો કોઈ અનુભવ નથી કરતા કે જાણે એ હોય જ નહીં, બરાબર. એવું આપણને ફીલ થાય છે. અને આઈ થિંક કદાચ આપણે કોઈ સગા સ્નેહીઓ હોય એ પણ રીતે પણ આપણે વિચારી શકીએ કે જ્યારે આપણું કોઈ જે વહાલું છે દૂર રહે છે ઘણા વખતથી, તો આપણે એમને યાદ કરીએ છીએ, બરાબર છે, એમની કમી અનુભવીએ છીએ. અને એવા જ કંઈક સંજોગોમાં આ યશાયા પુસ્તક પ્રભુને બોલાવે છે. અને જ્યારે બોલાવે છે તો ત્યારે હું તમારું ત્રણ વસ્તુ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું, બરાબર છે. અને એક વસ્તુ એ જે કહેવા માંગે છે કે પ્રભુનો જે એક જાતનું ગર્વ હતું, આપણે જ્યારે મા બાપ તરીકે આપણો છોકરો જ્યારે અથવા આપણું બાળક જ્યારે કંઈક સારું કામ કરે તો આપણને એક જાતનું હૃદયમાં આનંદ હોય છે, આપણે ગર્વ અનુભવીએ છીએ, બરાબર છે. અને એ જે પ્રભુનો ફેસ, પ્રભુનું જે મુખ છે, પ્રભુ આપણે આપણી સામે એ તરફ જોવે છે, એ વસ્તુ યશાયા યાદ કરે છે. અને એ કહે છે કે આકાશમાંથી નજર નાખી તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. અને આનો મતલબ તો શું થાય છે, જો આપણે ઇંગ્લિશમાં અને બહુ સહેલાઈથી કહીએ તો શું કહે છે, લુક ડાઉન. અને પ્રભુ જ્યારે આપણી તરફ જુએ છે ત્યારે આપણી પરિસ્થિતિ જાણે કે એમને ખબર પડે છે, એવું યશાયા કહી રહ્યા છે. અને આપણે બાઇબલમાં પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈએ છીએ, બરાબર છે, તમે નિર્ગમનના પુસ્તકમાં જાઓ ત્યારે પ્રભુ શું કહે છે કે પ્રભુએ જોયું. એવું નથી કે પ્રભુ ભૂલી ગયેલા કે ઇસરાયલ પ્રજામાં મેં ઇસરાયલને મેં ત્યાં મૂકી છે અને એ ગુલામીમાં છે, મેં એમને વચન આપેલું કે હું એમને એમના દ્વારા હું મોટો દેશ બનાવીશ, હું એ લોકોને ગુલામીમાંથી બહાર લાવીશ. પ્રભુ ભૂલી નહોતા ગયા. પણ જ્યારે પ્રભુ હૃદયની એક જે રુદન છે, હૃદયનું રુદન છે, હૃદયમાંથી જે હાય નીકળે છે એ પ્રભુ સાંભળે છે. અને જ્યારે પ્રભુ જોવે છે તો પછી પ્રભુ એનો કસોક હલ પણ આપે છે. અને એ વસ્તુ આપણે સમજવાની બહુ જરૂર છે. જો ખરા હૃદયથી આપણે આજીજી કરીએ, ખરા હૃદયથી આપણે પ્રભુને શોધીએ, આવી જ રીતે જો આપણે કહીએ કે પ્રભુ બાપ તમારા નિવાસસ્થાનમાંથી મારી સામે જુઓ, કારણ કે જો પ્રભુ આપણી સામે જુએ છે તો આપણી પરિસ્થિતિ બદલાઈ જાય છે, આપણી કમ્પ્લીટલી આપણી પરિસ્થિતિ બદલાઈ જાય છે. અને તમે જુઓ કે મેં કીધું એમ નિર્ગમનમાં જ્યારે ઇસરાયેલ પુત્રો ગુલામીમાં હતા ત્યારે પ્રભુએ તેમની પરિસ્થિતિ જોઈ મૂસાને મોકલ્યો અને પછી તેઓને ગુલામમાંથી બહાર કાઢ્યા, બરાબર. અને આ વસ્તુ આપણે બહુ સમજવાની બહુ જરૂર છે, કારણ કે આપણો પ્રભુ તે તો બહુ પવિત્ર છે. એમનામાં પરાક્રમ છે, અહીંયા લખ્યું છે એમ કે તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ તમારી, બરાબર. તો એ વસ્તુ આપણે યાદ રાખવાની બહુ જરૂર છે કે પ્રભુ પવિત્ર છે અને એ પાપને સહન નથી કરી શકતા. કોઈ પણ રીતે પાપ એમની સાથે, પાપ અને ઈશ્વર એક સાથે રહી શકતા નથી. અને આ જે બંદીવાસમાં ઇસરાયેલ લોકો ગયા છે અને કદાચ આપણે અત્યારે ખ્રિસ્તી તરીકે આપણે પણ કદાચ પાપના બંદીવાસમાં હોય, કોઈ વ્યસનના બંદીવાસમાં હોય, આપણે પ્રભુથી દૂર જતા રહ્યા હોય, કારણ કે યહૂદી લોકોની જેમ આપણે પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલ્યા ના હોય, પ્રભુને વિશ્વાસમાં આપણે ચાલ્યા ના હોય, તો એવો સમય આવે છે કે પ્રભુ આપણને તરછોડી દે છે. અમુક વખત આપણને એવું છે કે પ્રભુ આપણે સ્વર્ગમાં બેઠા છે, એ આપણને બધાને જોવે છે અને બહુ ખુશ થાય છે. આપણે જે કરીએ, પાપમાં જીવીએ, પાપમાં આપણે એમની આજ્ઞા પ્રમાણે ચાલીએ કે ના ચાલીએ, પ્રભુ તો પ્રભુ છે, પ્રેમ છે, એટલે એમને એ તો એમને કશું કશો વાંધો નથી આવતો, એ ખુશમાં જ હોય છે કાયમ. અને એક બહુ ખોટી ખોટી જાતનો વિચાર છે એક. જો તમે પૂર્ણ નિયમ તેનો 31મો અધ્યાય અને 17મી કલમ જો મારી સાથે તમે જોશો, પૂર્ણ નિયમ 31મો અધ્યાય અને 17મી કલમ. પૂર્ણ નિયમનું જે પુસ્તક છે બહુ અજાયબ જેવું પુસ્તક છે, જો મને આખું પુસ્તક એનો અભ્યાસ કરવાની બહુ જરૂર છે. પણ એ પૂર્ણ નિયમનું પુસ્તક શું હતું, એને બીજી વખત કાયદો આપવામાં આવ્યો હતો, અને એ કાયદો ક્યારે આપવામાં આવ્યો હતો, જ્યારે યહૂદી લોકોનો 40 વર્ષનો એમનો જે અરણ્યમાંથી મુસાફરી હતી એનો અંત આવવાનો હતો. અને હવે એવો જે પ્રભુએ જે એમને દેશ આપ્યો હતો, પ્રોમિસ લેન્ડમાં લઈ જવાના હતા, બરાબર, એ પહેલાં આ વચનો બધા આપવામાં આવ્યા હતા. અને જ્યારે પૂર્ણ નિયમનો 31મો અને 32મો તમે જુઓ કે તમારા આશીર્વાદો અને તમારી પરનો એકનો શાપ શ્રાપ વિશે લખવામાં આવ્યું છે, તો એમાં પ્રભુએ બહુ જ કોઈ પણ જાતના આપણને એ ના રહે કે કોઈ પણ જાતનો ડાઉટ ના રહે એ રીતે વચન આપ્યું છે. તો આ 17મી પૂર્ણ નિયમ 31:17મી કલમ શું કહે છે, તો તે દિવસે મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઉઠશે, ને હું તેઓનો ત્યાગ કરીને મારું મુખ તેઓથી સંતાડીશ, ને તેઓને બક્ષ થઈ પડશે, ને ઘણા દુઃખ તથા સંકટ તેઓ પર આવી પડશે. તેથી તે દિવસે તેઓ કહેશે કે આપણા ઈશ્વર આપણી મધ્યે નહીં હોવાને લીધે આ દુઃખો આપણા પર આવી પડ્યા નથી શું? અને તેઓએ અન્ય દેવની પાછળ ફરી જઈને જે સર્વ ભૂંડું કર્યું હશે તેને લીધે હું જરૂર તે દિવસે મારું મુખ તેઓથી સંતાડીશ. શું લખે છે? કે તે દિવસે જરૂર હું મારું મુખ તેઓથી સંતાડીશ. વાલાઓ, આપણે એ ગેરસમજમાં ના રહીએ કે હું ખ્રિસ્તી છું, બાઇબલ વાંચું છું અને જે રીતરિવાજો પાડું છું તેના લીધે પ્રભુ તો મારી પર ખુશ જ રહેશે. તમે એ ગેરસમજમાં બિલકુલ જ રહેશો નહીં, કારણ કે પ્રભુ, જો આપણે પ્રભુની આજ્ઞા પ્રમાણે ના ચાલીએ, પ્રભુને અધીન થઈને ના ચાલીએ, તો એ સમય આવે છે કે પ્રભુ એનું મુખ આપણા તરફથી ફેરવી લે છે. અને એટલા જ માટે યશાયા પુસ્તકમાં અહીંયા ગાડી યશાયા પ્રબોધક આપણને કહેવા માંગે છે કે પ્રભુ તમારે આકાશમાંથી અમારી પર નજર કરો. અને એક જાતનું પસ્તાવો છે કે અમે જાણીએ છીએ કે અમે તમે તમારી તમારા આપેલા કાયદા પ્રમાણે અમે જીવ્યા નથી, તમારી આજ્ઞાઓ પ્રમાણે અમે જીવ્યા નથી, અને તમે અમારી અમારી સામું જોવો. અને જ્યાં પ્રભુની તો એક જ ઈચ્છા છે કે આપણે એમણે આપણને આજ્ઞા આપી છે એને આધીન થઈને ચાલીએ. અને જ્યારે આપણે એ કરીએ છીએ તારે પ્રભુ એક જાતનો ગર્વ અનુભવે છે, એ એ આપણને જોવે છે અને એમને એક એક જાતનું આનંદ થાય છે એમના હૃદયમાં કે મારો બાળક, મારી બાળકી, મારો સેવક, મારી સેવક સેવિકા મારા કહ્યા પ્રમાણે ચાલે છે. બીજી વસ્તુ આપણે જો આ વચનોમાં જોઈએ તો પ્રભુનો પ્રભુની એક જાતની આપણી માટેની મદદ, ઓકે. અને યશાયા પ્રબોધક પ્રભુની પાસેથી મદદ માંગે છે કે આ બંદીવાસમાં છે, જે પરિસ્થિતિમાં અમે છે તેમાંથી ફક્ત અમારો પ્રભુ જ અમને બહાર કાઢી શકે છે. અને એથી એ બીજું વસ્તુ શું કહે છે કે તમારી આતુરતા તથા તમારા મહાન કાર્યો કર્યા છે, તમારી આતુરતા તથા તમારા મહાન કાર્યો ક્યાં છે પ્રશ્ન કરે છે. તમારા હૃદયની લાગણી તથા મારા પરની દયા સંકુચિત થઈ છે શું? અને આ તો શું વાત યાદ કરી, જો તમે આ જ અધ્યાયની આપણે 12, 14, 15 કલમ તમે વાંચો તો એમાં મૂસાની વાત કરવામાં આવી છે, અને જ્યારે સમુદ્રના બે ભાગ કરી દેવામાં આવ્યા, બરાબર, એ વસ્તુ યશાયા પ્રબોધક યાદ કરે છે. અને એમ કહે છે કે જે ભાઈ આ જે મહાન કાર્યો તમે કર્યા છે, સમુદ્રના બે ભાગ કર્યા, 40 વર્ષ સુધી તમે અમને જે અમારી જરૂરિયાતો પૂરી પાડી, બરાબર, અમારો ખોરાક, પાણી, કપડાં, વસ્ત્ર, અમારી જે પણ જરૂરિયાતો હતી એ બધી તમે પૂરી પાડી. પછી જ્યારે અમે જ્યારે યુદ્ધ થયા ત્યારે યુદ્ધમાં પણ તમે અમને વિજયવંત કર્યા. આ બધા મહાન તમે જે કાર્ય કર્યા છે એ અત્યારે ક્યાં છે? કેમ એ પરાક્રમ અમારા હકમાં નથી? બરાબર છે. અને જો તમે બીજી રીતે વિચારો તો એમ કહે છે કે ભાઈ અત્યારે પ્રભુ તમે ક્યાં છો? તમારામાંથી કોઈકે આવું કોઈક દિવસ તમારા હૃદયમાં થયું છે? અમુક એવા સંજોગોમાં આપણે આવી જઈએ છીએ ત્યારે આ પ્રશ્ન આપણને પણ થાય છે કે પ્રભુ તું ક્યાં છું, કેમ મને, કેમ હું આવી પરિસ્થિતિમાં આવી ગયો છું, અમુક કે કેમ હું આટલો એકલો એકલવાયો થઈ ગયો છું. અને ઘણી બધી વખત આપણે એ પરિસ્થિતિમાં એટલા માટે છીએ કારણ કે આપણે પ્રભુથી દૂર ચાલી ગયા છે. હા, આપણે બધું જે બાહ્ય દેખાવથી થાય એ બધું જ આપણે કરીએ છીએ કે જાણે આપણે એક ખ્રિસ્તી છીએ, પણ આપણો અંદરનું હૃદય એકદમ પાપ તરફ ફરેલું છે. આપણે પ્રભુની જે આજ્ઞા છે એ પાળતા નથી. આપણે એકલા હોઈએ ત્યારે આપણે સારી રીતે વર્તતા નથી. આપણા વિચારો, આપણી વાણી એ બધું પ્રભુને ગમે એવું હોતું નથી. બરાબર. અને એટલે જ અહીંયા આપણે જોઈએ છીએ કે અમુક જે પરાક્રમી કામો જે પહેલાં કરવામાં આવ્યા છે આપણા જીવનમાં આપણે જોતા નથી. તો ફરીથીને એકવાર તમે પ્રભુને તમારા ઘૂંટણો પર પડી અને તમે યાદ કરાવી શકો છો કે પ્રભુ તમારા જે મહાન કાર્યો તમે કર્યા હતા પહેલાં એ કેમ ફરી ના થઈ શકે. આપણી મંડળીને જોઈએ, જો આપણે આપણા આપણા ચર્ચિસને જોઈએ, કદાચ આપણા જીવનમાં જોઈએ તો શું થયું છે કે આપણે આપણા પોતાના બળ પર, આપણી પોતાની બુદ્ધિ પર, આપણી પોતાની સમજ શક્તિ પર બધું કરવા માંગીએ છીએ. ચર્ચ અને આપણી મંડળીઓ છે એ પણ બીજા જે આપણા દુનિયાવી બાબતોમાં છે એમાં પડી ગઈ છે. એ પ્રમાણેની શું કહેવાય કે જાત જાતના પ્રોગ્રામ અને જાત જાતની સ્કીમ કરી અને કે ભાઈ આપણી આપણા થોડી મેમ્બરશીપ વધારો, આપણા સભ્યો વધે, આપણું ચર્ચ મોટું થાય, આપણું પ્રોપર્ટી મોટી થાય, આપણે આપણે બધું ડેકોરેશન ને ઝગમગટ પર વધારે લોકોને આકર્ષવા માંગીએ છીએ એનાથી. બરાબર છે. આપણે જે બાહ્યથી લોકો જોઈ શકે એની પર આપણે લોકોને આકર્ષવા માંગીએ છીએ, પણ જે વસ્તુ પર ધ્યાન આપવાનું એમાં આપણે આ ધ્યાન આપતા નથી. અને એ તો શું છે કે પ્રભુના બળ પર આપણે ઊભું થવાનું છે. ભલે આપણી નાની શરૂઆત હોય પણ પ્રભુ જો આશીર્વાદિત કરે, પ્રભુને અધીન થઈને ચાલીએ તો આપણું થોડું પણ લઈને, બરાબર, આપણી પાંચ માછલીને બે રોટલીથી પણ એ 5,000ને જમાડી શકે છે. પણ આપણું ધ્યાન આપણી બળ પર, આપણી શક્તિ પર, આપણી સમજ પર, બરાબર છે, આપણી પાસે કેટલું કેટલા પૈસા છે એની પર આપણે બધા નિર્ણયો લઈએ છીએ. અને જ્યારે એ થાય ત્યારે આપણે પ્રભુના મહાન કાર્યો જોતા નથી. અને એટલા જ માટે આપણે જોઈએ તો આજની આપણી મંડળી થોડી ખોખલી પડી ગઈ છે. કેમ આપણી મંડળીમાં આજે પરાક્રમ નથી? કેમ વધારે ને વધારે લોકો પ્રભુને ઓળખતા નથી? કારણ કે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે લોકોને પ્રભુ પાસે તેડીએ છે. જો આપણે જે તમે જે પણ ચર્ચમાં તમે જતા હોય, જે પણ મંડળીમાં તમે સભ્ય હો, શું તમે લોકોની જિંદગી બદલતા જોવો છો? શું રવિવારે તમે જોવો છો કે પ્રભુનું એ લોકોના હૃદયમાં કામ થઈ રહ્યું છે? શું તમારા જીવનમાં પ્રભુનું કામ તમારા મંડળી દ્વારા થઈ રહ્યું છે? અને જો નથી થતું તો તમારે ખરેખર એ વાત પર વિચાર કરવો જોઈએ અને કે મારે કઈ જગ્યાએ જઈને પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. કારણ કે પ્રભુનું વચન તો હજુ પણ એટલું જ પરાક્રમી છે જેટલું જૂના કરારમાં હતું. એ જ પ્રભુની આપણે સેવા કરી રહ્યા છીએ, એ જ પ્રભુને આજે આપણે પ્રાર્થના કરી રહ્યા છે. જે મૂસાનો દેવ હતો, ઇબ્રાહીમનો દેવ હતો, યાકૂબનો દેવ હતો, દાઉદનો દેવ હતો, દાનિયલનો દેવ હતો, એ જ દેવ આપણો છે. તો કેમ આપણા જીવનમાં, કેમ આપણા કુટુંબોમાં, કેમ આપણા સમાજમાં આજે આપણે પ્રભુનું પરાક્રમ નથી જોતા? કારણ કે આપણે પ્રભુ તરફથી મુખ ફેરવી લીધું છે અને આપણે પોતાના બળથી, આપણી પોતાની બુદ્ધિથી આત્મિક વધારો કરવા માંગીએ છીએ. પણ આત્મિક જાગૃતિ, આત્મિક ગળતા તો ફક્ત પ્રભુના પવિત્ર આત્માથી જ આવી શકે છે. એમેન. આઈ હોપ કે તમે આ વસ્તુ સમજી શકતા હોય, અને આપણે પોતાના પર્સનલ જીવનમાં પણ આ વસ્તુ ઉતારવાની બહુ જરૂર છે કે મારા જીવન દ્વારા શું હું સાક્ષી પૂરું છું, શું મારા જીવનમાં શું બદલાણ છે. હું ગયા અઠવાડિયે હતો એના કરતા આજે હું જરા વધારે આજ્ઞાનકિત ખ્રિસ્તી છું કે નહીં. કારણ કે આપણે ગમે તેટલી બાઇબલ સ્ટડી સાંભળીએ, ગમે તેટલી પ્રેયર લાઇન પર આપણે હોઈએ, ગમે તેટલું બાઇબલ વાંચીએ અને ગમે તેટલી લાંબી લાંબી પ્રાર્થના કરીએ, જો આપણા જીવનમાં ફરક નથી તો એ બધું નકામું છે. એવરી ડે, દર દિવસે, દરરોજ આપણો પ્રભુ સાથેનો સંબંધ વધારે ને વધારે ગાઢ થતો હોવો જોઈએ. જો એ સંબંધમાં જો કોઈ ફરક નથી તો કશુંક ખૂટે છે, કોઈક જગ્યાએ ખોટ છે, અને આપણે આપણા ઘૂંટણો પર નમી અને પ્રભુ સાથે વાત કરવાની જરૂર છે. આ બહુ બહુ જ આ બહુ જ જરૂર બહુ જ અગત્યની વાત હું તમને કહી રહ્યો છું. આ આ એ વસ્તુ છે ને કે આ એ પહાડ ઉપર ચડવા જેવી વસ્તુ છે, રાઈટ? તમે પહાડ પર, એવું નથી કે કદી તમે ટોચ ઉપર પહોંચી શકવાના છો. જ્યારે આપણું મૃત્યુ થાય કે પ્રભુ આપણને બોલાવી લે ત્યારે જ આપણે ટોચ ઉપર પહોંચી શકવાના છે. ત્યાં સુધી આપણે આપણું ચાલ કાયમ ઉપર જ હોય છે, આપણે ઉપર જ ચડતા રહેવાનું હોય છે પ્રભુ તરફ, બરાબર? અને જો તમે ઉપર નથી ચડતા તો શું થાય છે, તમે પાછા નીચે લસરી જાઓ છો અને ફરીથી પાછા તમારે એ શરૂઆત કરવી પડે છે. એટલે દરરોજ આપણું જીવનમાં પ્રભુ સાથેનો સંબંધ વધારે ને વધારે ગાઢ થતો હોવો જોઈએ. હવે ત્રીજી વસ્તુ તરફ તો હું તમારું ધ્યાન ધરવા માગું છું, અને એ તો પ્રભુની કાળજી. પ્રભુનું હૃદય એવું છે કે પ્રભુ આપણી કાળજી લે છે, બરાબર છે? કે તમારા હૃદયની લાગણી તથા મારા પરની દયા સંકુચિત થઈ છે કે શું? જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી ને ઇઝરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો. હે યહોવા, તમે અમારા પિતા છો, પ્રાચીન કાળથી અમારો ઉદ્ધાર કરનાર એ જ તમારું નામ છે. અને આપણે જાણીએ છીએ કે જો તમે એકચ્યુઅલી જે ઓરિજિનલ લેંગ્વેજમાં આ લખવામાં આવ્યું છે, જો ઇંગ્લિશમાં તમે વાંચો તો એમ લખવામાં આવ્યું છે કે સાઉન્ડિંગ ઓફ ધાય બાઉલ્સ એન્ડ ઓફ ધાય મર્સીસ ટુવર્ડ મી આર ધે રિસ્ટ્રેન્ડ. અને જો તમે એ યહૂદી ભાષામાં જો એ જે લખાણ છે એનું તમે જો ખરેખરું ભાષાંતર કરો તો એમ કહેવામાં એમ એવું છે કે મારા હૃદયની દરેક એક આશા, યર્નિંગ, બરાબર, એ તમારા તરફ છે પ્રભુ બાપ. અને શું તમે એ લાગણી મારાથી દૂર રાખી છે? શું તમે દૂર કરી દીધી છે? એક જાતનું મને ઉણપ છે, મારામાં કશી ઉણપ છે એટલે આવું થઈ રહ્યું છે, બરાબર? એ એ એ એ કહી રહ્યું છે, રાઈટ? અને આ શબ્દ તો આપણે અને આ વિચાર તો આપણા દરેકના જીવનમાં કોઈક વખત થાય છે કે જો પ્રભુએ મારા તરફથી મુખ ફેરવી લીધું છે, જેવી રીતે યહૂદી લોકો યહૂદી પ્રજા તરફથી એમનું મુખ ફેરવી લીધું હતું, બરાબર, તો શું એવું શક્ય છે કે જો એક વખત પ્રભુ મારાથી એમનું મુખ ફેરવી લે તો હવે એ મને પ્રેમ નથી કરતા, ફરી કદી મને પ્રેમ નહીં કરે, મને કાયમની માટે તરછોડી દીધો છે, બરાબર છે? અને એ જ વસ્તુ યશાયા પ્રબોધક અહીંયા આપણને પ્રભુને એ જ પ્રશ્ન પૂછે છે, બરાબર છે? કે તમારા હૃદયની લાગણી અને તમારી દયા શું મારાથી તમે દૂર કરી દીધી છે, બરાબર? કે ઇબ્રાહિમ મને ના જાણે, ઇસરાયલ મને ના જાણે, બરાબર, પણ તમે અમારા ઉદ્ધારનાર છો, બરાબર? અને આ વસ્તુ એમ કહેવા માંગે છે કે કદાચ ઇબ્રાહિમ છે એ મને તરચો, ઇબ્રાહિમ મને એ ના કહે કે ભાઈ હવે તું મારા વંશમાં છું, કે જે ઇઝરાયલ કે તું મારા વંશમાં નથી, પણ પ્રભુ તું કદી મારી માટે એવું નહીં કહે કે તમારો જે પ્રેમ છે, પ્રભુનો પ્રેમ છે એ કદી ખૂટતો નથી, એ કદી આપણને પ્રેમ કરવાનું બંધ નથી કરતા, જ્યારે આપણે સૌથી પાપીમાં પાપી હતા ત્યારે પણ પ્રભુ આપણને પ્રેમ કરતા હતા, અને જ્યારે આપણને એમ લાગે કે આપણે સૌથી વધારે ધાર્મિક છે ત્યારે પણ આપણને પ્રભુ એટલો જ પ્રેમ કરતા હોય છે. અમુક વખત આપણને એવું હોય છે કે જ્યારે આપણે ચર્ચમાં રેગ્યુલરલી જઈએ, બાઇબલ દરરોજ વાંચીએ, પ્રાર્થનામાં સમય કરીએ, વચનો આપણે વચનો મોઢે કરીએ, એકબીજાની સાથે વચનોની ચર્ચા કરીએ, અને જ્યારે એવું પવિત્ર જીવન જીવીએ જે આપણે માનીએ છીએ, ત્યારે પ્રભુ આપણને વધારે પ્રેમ કરે છે. પણ એ બહુ જ ખોટો વિચાર છે, એ ગેરસમજ છે. પ્રભુનો પ્રેમ કદી બદલાતો નથી. જે માણસ સૌથી પાપી છે એની માટે પણ પ્રભુને પ્રેમ છે, આપણી માટે પણ પ્રભુને એટલો જ પ્રેમ છે. અને એ પ્રેમ દ્વારા જ આપણને પ્રભુ એમની પાસે બોલાવે છે. અને આપણે આપણે જોઈએ છે કે આ જે પ્રભુનું મુખ ફેરવી લેવાની વાત છે, તો આપણે ઇસરાયલ પ્રજામાં જોઈએ છે કે ઇસરાયલ પ્રજાએ જ્યારે કીધું કે હું એ પ્રભુના વચનો પ્રમાણે ના ચાલ્યા, તો પ્રભુએ કીધું કે હું હવે હું તમારી સાથે નહીં રહું. બરાબર છે, તમે તમે તમારી ઈચ્છા નથી કે હું હું તમારા વહીવટમાં, તમારા દિન પ્રતિદિનના જીવનમાં મારું સ્થાન હોય, તો હું પણ ત્યાંથી પછી હટી જઈશ. અને આ બહુ જ અગત્યની બાબત આપણે સમજવાની છે. જો આપણે પ્રભુને કહીએ કે પ્રભુ મારા જીવનમાં આ જે વસ્તુ છે ને એમાં તમારી જરૂર નથી, તો પ્રભુ કહેશે સારું ભાઈ, તારે નથી જરૂર તો હું તને નહીં એ કરું, તું તારી મેતે ફોડી લે. બરાબર છે. ફારુન રાજાનું શું થયું? પહેલે જો ફારુન રાજા આપણે 10 જે ચમત્કાર કરવામાં આવ્યા, તો પહેલા 5 ચમત્કારમાં શું લખવામાં આવ્યું છે કે ફારુન રાજાએ પોતાનું હૃદય કઠણ કર્યું, અને જ્યારે એનું હૃદય એણે કઠણ કર્યું તો ફરી 5 વાર પ્રભુ ઈશ્વરે પણ એનું હૃદય કઠણ કર્યું. તો આપણે બી જો આપણું હૃદય કઠણ કરીશું પ્રભુ તરફ, તો એ આપણું હૃદય એ બાબતમાં આપણને કહેશે ઓકે તારી ઈચ્છા આ છે તો ભલે હું તને એ સોંપું છું. બરાબર છે. તમે અંગત જીવન જો આપણે સેમસન રાઈટ ની વાત જોઈએ, તો એના જીવનમાં શું થાય છે? એ નાઝરીન હતો. બરાબર છે. એને પહેલેથી અભિષિક્ત કરવામાં આવ્યો હતો, પણ એને આજ્ઞા પણ આપવામાં આવી હતી. બરાબર, કે તારે મરેલી વસ્તુ પાસે જવું નહીં. બરાબર, તારે કોઈની સ્ત્રી સાથે સંબંધ રાખવો નહીં, તારે દારૂ પીવો નહીં. છતાં દરેક વસ્તુનો એને ભંગ કર્યો, અને જ્યારે કાયમ એણે ભંગ કર્યો, તો એક સમય આવ્યો કે પ્રભુએ એને છોડી દીધો. બરાબર. અને જો તમે વાંચો, અને મને ગુજરાતીમાં એક્ઝેક્ટ વર્ડ નથી ખબર, બરાબર, પણ એવું લખવામાં આવ્યું છે કે ગોડ લેફ્ટ હિમ. અને પછી એનું પરિણામ શું આવ્યું? બરાબર છે. એને આંધળો કરવામાં આવ્યો, અને એ પછી ચક્કી પીસતો હતો એ જ અવસ્થામાં. અને લોકો જેઓની ઉપર એને પરાક્રમ, એક જાતનો એણે વિજય મેળવેલો, એ જ લોકો હવે એની ઠઠ્ઠા મસ્કરી કરતા હતા. જે લોકો પહેલાં એનાથી બીતા હતા, એનાથી ગભરાતા હતા, એની સામે ઊભા રહેવાની એ લોકોની શક્તિ નથી, એ લોકો પછી એવો સમય આવ્યો કે એની ઠઠ્ઠા મસ્કરી કરતા હતા. અને એક જાતનો કે એને કેવું જોકર જેવો બનાવી દીધો હતો. અને આવું જ આપણા જીવનમાં થાય છે. જ્યારે આપણે જો આપણે પ્રભુના વચનો પ્રમાણે ના ચાલીએ, અને અમુક સમય એવો આવે છે કે આપણે એવા આપણને એક જાતનું અભિમાન આવી જાય છે વચનો તરફ, કે હું તો બહુ સારી રીતે બાઇબલને જાણું છું, હું તો બહુ પવિત્ર છું, હું આટલી જગ્યાએ મને વચનો શેર કરવા માટે બોલાવે છે, હું આટલી પ્રાર્થના લાઇનમાં જોડાઉં છું. અને પછી શું થાય છે કે આપણે એમ સમજીએ છીએ કે ઓકે હું કરીશ ને તો વાંધો નહીં, આ વચનો તો આ જે લોકો પાપી છે ને એ લોકો માટે છે, મારી માટે નહીં. અને પછી આપણે પણ સેમસનની જેમ આપણી જાતને પામીએ છીએ કે જ્યાં આપણે વિજયવંત ઊભા રહેતા હતા ત્યાં જ લોકો આપણી ઠઠ્ઠા મસ્કરી કરે છે. આપણે અમુક મોટા મોટા સેવકોના જીવનોમાં પણ આ જોઈએ છે કે જ્યારે ઘણી પ્રશંસા મળે, ત્યારે એ પ્રશંસા જ આપણી માટે એક જાતનું પરીક્ષણ થઈ જાય છે. અને આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે. પણ પછી શું થાય છે? જ્યારે સેમસનને ખબર પડે છે રાઈટ કે એણે શું કર્યું છે, અને જ્યારે એ પસ્તાવો કરે છે, પ્રભુની પાસે ફરીથી શક્તિ બળ માંગે છે, ત્યારે આ જ પ્રભુ, બરાબર, એને ફરી સામર્થ્ય આપે છે. અને છેલ્લે શું લખવામાં આવ્યું છે કે એના આખા જીવનમાં જેટલા ફિલિસ્તીન એને માર્યા નહોતા એટલા એના મરણમાં એને માર્યા. કેટલું અજાયબ જેવું. અને આ જ વસ્તુ હું તમારી સાથે મેં કીધું કે આપણા બળમાં નહીં પણ પ્રભુના બળમાં જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે અજાયબ જેવું, અજાયબ જેવા, અજાયબ જેવું કાર્યો આપણા દ્વારા પ્રભુ કરે છે. શું તમે આ જે યશાયાની પ્રાર્થના છે બરાબર છે, શું તમે આ માનો છો કે પ્રાચીન કાળથી અમારો ઉદ્ધાર કરનાર એ જ તમારું નામ છે? બરાબર છે. અને જો આગળ તમે 17મી કલમ વાંચો એ પણ એક પ્રાર્થના છે, જો કોઈ દિવસ સમય મળ્યો તો એના પર પણ આપણે મનન કરીશું. પણ એ તમે જુઓ તો એ પણ શું કહે છે કે એ હોવા તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો, અમને તમારી બીક ન રાખી એવી રીતે અમારા હૃદયને તમે શા માટે કઠણ કરો છો? શું મેં એમના કીધું તમને કે જ્યારે આપણે આપણું હૃદય કઠણ કરીએ ત્યારે પ્રભુ પણ એ હૃદય કઠણ કરે છે, રાઈટ? કરો છો. તમારા સેવકોને માટે, તમારા વારસાના કુળોને માટે પાછા આવો. થોડા જ વખત તમારા પવિત્ર લોકો લોક વતન ભોગવ્યું છે, અમારા શત્રુઓએ તમારા પવિત્ર સ્થાનને ખોદ્યું છે, જેઓને પણ તમે પુરાતન કાળથી રાજ કર્યું નથી ને જેઓ તમારા નામથી ઓળખાતા નથી તેઓના જેવા અમે થયા છીએ. આ આ પ્રાર્થનાઓ બહુ અજાયબ છે. હું તમને કહું છું કે તમે આ 63મું અને 64મું પુસ્તક વાંચજો, એમાંથી તમને અજાયબ જેવું પ્રોત્સાહન મળશે, અજાયબ જેવું પ્રોત્સાહન મળશે. અને જો તમે જુઓ તો આપણા જીવનમાં પણ આ પ્રભુનો આનંદ, કે આપણા જીવન દ્વારા શું પ્રભુને આનંદ મળે છે, શું પ્રભુ આપણું ચાલચલણ જોઈ, આપણું આત્મિક જીવન જોઈને ખુશ થાય છે, બરાબર છે? શું આપણે પ્રભુના પરાક્રમનો અનુભવ આપણા જીવનમાં કર્યો છે, બરાબર છે? શું આપણે પ્રભુના પ્રેમમાં રહીએ છીએ? શું તમે પ્રભુના પ્રેમનો અનુભવ કર્યો છે? આ બધી વસ્તુ સિવાય કોઈ બી વસ્તુ બહુ મહાન નથી. ઓકે, આપણે આ વસ્તુ જાણવી અને એ પ્રમાણે જીવન જીવવું એ બહુ જ જરૂરનું છે, બહુ જ જરૂરનું છે. અને એટલે જ જ્યારે આપણે આ જોઈએ, યશાયાનું પુસ્તક આપણે જોઈએ બરાબર, અને આ પ્રાર્થના જોઈએ, અને જે પ્રભુના પ્રભુના લોકો બંદીવાસમાં ગયા એ જોઈએ, તો એના તરફથી આપણને આપણે શીખવાની બહુ જરૂર છે કે જ્યારે આપણે પ્રભુને ત્યજી દઈએ છે, જ્યારે આપણે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી બરાબર, ત્યારે પ્રભુનો કોપ આપણી પર આવે છે. વાલાઓ, તમે એ ગેરસમજમાં ના રહેશો કે પ્રભુ કોપ નથી કરતો. પ્રભુ કોપ કરે છે, અને એ તમે જુઓ તો એ એના લોકો પર પહેલા કરે છે. તમે જો નવો કરારમાં વાંચો, પાઉલ પ્રેરિતના પુસ્તક વાંચો, તો એમાં શું કહેવામાં આવ્યું છે કે કે ન્યાય મારા ઘરથી શરૂ થશે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા પર આવ્યા, જન્મ લીધો, ત્યારે સૌથી પ્રથમ એમણે શું કીધું? મંદિરનું પહેલાં સાફ સફાઈ કરી. આપણી પાસેથી પ્રભુ વધારે આશા રાખે છે કે આપણું જીવન એકદમ શુદ્ધ હોય, આપણે એકદમ પ્રમાણિકતાથી જીવતા હોય, કે આપણીમાં એક જાતની આત્મિકતા હોય, એ પ્રભુ શોધે છે અને એ એની આશા રાખે છે. એટલે આપણે એમ નથી કહી શકતા કે જો પેલો કેવો છે, હું તો એના કરતાં બહુ પવિત્ર છું. જે મિનિટે તમે એમ પોતાની જાતને કહેતા સાંભળો કે વિચારતા સાંભળો, તારે તરત જ ઘૂંટણે પડીને પ્રભુની માફી માંગો, પ્રાર્થના કરો અને પ્રભુ તમને દોરવણી આપે એવી પ્રાર્થના કરો. કારણ કે જે સમયે આપણે એમ વિચારીએ છીએ કે ઓર કહીએ છીએ, એ સમયે તમે શેતાને તમારો કબજો લઈ લીધો છે. આ જે વચનો, જે આ બંદીવાસમાં યહૂદી લોકો ગયા, આ બધી જ વસ્તુએ પ્રભુએ ઘણા વર્ષો સુધી તેમને ચેતવણી આપી હતી. ઘણા વર્ષોથી પ્રભુએ કીધું હતું કે જો જે પગલે તમે ચાલી રહ્યા છો એનો અંત અહીંયા આવી રહ્યો છે. આપણે પૂર્ણ નિયમનું પુસ્તક જોયું, એ લોકો જે પ્રોમિસ લેન્ડમાં હતા એ ગયા એ પહેલાં કીધું હતું. એમાં 14 આશીર્વાદ આપ્યા છે અને 54 શ્રાપ આપ્યા છે. તમે વાંચો તો પૂર્ણ નિયમનું પુસ્તક બરાબર છે. અને દરેક જે શ્રાપ પ્રભુએ આપ્યો હતો કે જો તમે આ કરશો તો આ થશે, એ દરેક વસ્તુ યહૂદી લોકોના જીવનમાં થઈ. શું આપણે પ્રભુની ચેતવણી સાંભળીએ છીએ? પ્રભુ આજે પણ એ ચેતવણી આપણને આપી રહ્યો છે કે જો તમે હું કહું છું એ નહીં કરો, મારી આજ્ઞા પ્રમાણે નહીં ચાલો તો તમારો આ જ રીતે નાશ થવાનો છે. તો વાલાઓ, આપણે પ્રભુની ચેતવણી પર ધ્યાન આપીએ. પ્રભુના વચનો આપણને મળ્યા છે, પ્રભુએ આપણને કીધું છે કે જો તમે નવો જન્મ નથી પામ્યા તો તમે નાશમાં જનાર છો, જો તમે નવો જન્મ નથી પામ્યા તો તમે તમે પ્રભુનું રાજ્ય જોઈ શકતા નથી. આ બધી વસ્તુ પર તમે ધ્યાન આપો અને પ્રભુએ જે ચેતવણી આપી છે એ ધ્યાનમાં લઈને આપણે શીખવાનું છે કે આપણે પણ ઇસરાયેલી લોકોની જેમ બંદીવાસના પડી ના જઈએ. અને કદાચ તમે એમને એમ લાગતું હશે કે આપણે તો એકદમ આઝાદીમાં રહીએ છીએ, અમેરિકા જેવા દેશમાં રહીએ છીએ, અહીંયા આપણને કોણ બંદીવાસમાં લઈ જવાનું છે. પણ કોઈ લોકોની, કોઈ પ્રજાની ગુલામી કરવા ગુલામી કરતા શેતાનની અને પાપની ગુલામી બહુ જ ખતરનાક છે. એ ગુલામીમાંથી ફક્ત એક જ વ્યક્તિ આપણને છોડાવી શકે છે, એને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, એમનો જે ક્રોસ પર આપણી માટે બલિદાન આપ્યું, એમના લોહીથી આપણને જે સાજપણું મળ્યું, અને ત્રીજા દિવસે એમના પુનરુત્થાનમાં આપણને જીવન છે. જો તમે એ પાપના બંદીવાસમાં છો, કોઈ વ્યસનના બંદીવાસમાં છો, કોઈ પણ જાતના બંદીવાસમાં છો, તો આજે પણ આ પ્રભુ તમને છોડાવવાને માટે શક્તિમાન છે. જે પ્રમાણે આપણે પ્રાર્થના સાંભળીએ એમ તમે પ્રાર્થના કરો કે પ્રભુ તમારા પવિત્ર નિવાસસ્થાનમાંથી મારી સામે જુઓ, તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી મારી સામે જુઓ, તમારી લાગણીઓ મારાથી દૂર ન રાખો. અને જો ખરા હૃદયથી તમે એ પ્રાર્થના કરશો તો પ્રભુ જરૂર તમારી પ્રાર્થના સાંભળશે અને એ પ્રાર્થનાનો જવાબ આપશે. આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ બાપ, ફરીથી એક વખત હું તમારા હાથોમાં સોંપીએ છીએ, સોંપાઈએ છીએ પ્રભુ બાપ. આ વચનો પ્રભુ બાપ તમે જે આપ્યા તેને આશીર્વાદ કરો. પ્રભુ બાપ જે સાંભળનારા છે તેઓને પણ તમે આશીર્વાદિત કરો. પ્રભુ બાપ તમારી તમારા અજાયબ જેવા બલિદાન, તમારી તમારું જીવન જે તમે અમારી માટે આપી દીધું પ્રભુ બાપ, અને તે જીવનમાં અમને જીવન મળ્યું છે તેને માટે અમે તમારા પુષ્કળ આભારી છે પ્રભુ બાપ. જો અત્યારે જો કોઈ સાંભળનારું છે જેણે એનું જીવન તમને સોંપ્યું નથી પ્રભુ બાપ, તો એ વ્યક્તિને માટે હું ખાસ પ્રાર્થના કરું છું પ્રભુ બાપ. એ વ્યક્તિને પ્રભુ બાપ તમે આજે એકદમ વ્યાકુળ કરી દો પ્રભુ બાપ. આજે એ વ્યક્તિને માટે ઊંઘવું એકદમ અઘરું હોય પ્રભુ બાપ, એવું હું ખાસ તે તમારી પાસે માંગુ છું પ્રભુ બાપ. અને પ્રભુ બાપ એ તમારી પાસે આવે, તમારા બાળક બાળિકા થાય પ્રભુ બાપ, અને જે અનંત જીવનનો આશીર્વાદ છે તે પામે તેવું અમે ખાસ કરીને માંગીએ છીએ. ફરીથી એક વાર પ્રભુ બાપ અમે તમારા હાથોમાં સોંપાય છે આ અમારી ટૂંકી વિનંતી. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.
આમેન. આમેન. આમેન. આમેન.